તારીખ 26/4/1991 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 680, 681 અને 682 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 309
શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 680 પોતાના અંગત કોઈને ઉદ્દેશીને પોતાની અંગતપણે પોતાના હૃદયની વાત કરે છે. એક બાજુથી દ્રષ્ટિની ખુમારી છે, બીજી બાજુથી જગતના જીવો પ્રત્યેનું કારણ હતું છે. એક નિશ્ચય પરિણામ છે, એક સાધક દશાનું વ્યવહાર પરિણામ છે. બંને પરિણામ એક સાથે બંને પ્રકાર વર્તે છે. સાધક દશામાં એથી બંને હવા યોગ્ય છે, થવા યોગ્ય છે, એમાં કોઈ વિરોધ નથી, પણ અવરોધ પણ છે. એ વિષય લક્ષમાં લેવાનું છે. જેમની વૃક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઈચ્છા કે પ્રોહા નથી, પહેલેથી આખું જીવનનું ધ્યેય બદલી નાખેલું છે. એક આત્માની પરિપૂર્ણ શુદ્ધિ કરવી છે. આત્માની પૂરી શુદ્ધિ કરવા સિવાય જીવનમાં બીજું કોઈ મારે કર્તવ્ય નથી. એવી રીતે જે મુમુક્ષુની ભૂમિકા શરૂ થાય છે, ઉપાડ આવે છે, એટલે પહેલેથી જ જેને મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઈચ્છા કે સ્પૃહા નથી, એટલે જગતની કોઈ પણ વસ્તુ ઈચ્છતા નહોતા, સુખ માટે કોઈ સ્પૃહ નથી કે આવા સંયોગો હો તો હું સુખી રહું, મને વાંધો ન આવે. પણ એ સંયોગો પ્રાપ્ત થયા પછી પણ અનેક પ્રકારની આકુલતાથી જીવ ગ્રસિત થયેલો પ્રત્યક્ષ અનુભવ ગોચર થાય છે, પોતે પણ અને બીજા પણ. એટલે એ બધો તમામ વિવેક કરીને જગતની કોઈ પણ વસ્તુની જેની સ્પૃહાની ઈચ્છા નહોતી પહેલેથી, અને એ કારણે જેનું અખંડ સ્વરૂપમાં રમણતા થઈ, એનું જીવન જેને બદલી નાખ્યું, અને તેથી પોતાના અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી હવે તો મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે. કેમ કે મોક્ષ થવાનો છે એ ખ્યાલમાં છે, તો પણ વૃત્તિમાં અપેક્ષા નથી. વૃત્તિમાં અપેક્ષા એટલા માટે નથી કે વૃત્તિને એથી અનંત ગુણ વિશિષ્ટ પોતાનું અખંડ સ્વરૂપ રમણતા માટે મળી ગયું છે. વૃત્તિ સ્વરૂપમાં રમણતા કરે છે, અને સ્વરૂપમાં રમણતા થતી હોવાથી એ વૃત્તિને હવે આથી વધારે કંઈ જોઈતું નથી. આથી વધારે કોઈ છે પણ નહીં, આથી વધારે કાંઈ જોઈતું પણ નથી. તૃપ્તિ થઈ ગઈ, સ્વરૂપમાં રમણતા થવાથી તૃપ્તિ થાય જ ન થાય એવું બને. એટલે મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે. મોક્ષની ભાવના નિવૃત્ત નથી થતી, પણ ઈચ્છા નિવૃત્ત થાય છે. ઈચ્છા અને ભાવનાનો શું ફરક છે? તો ભાવનામાં તો મોક્ષ થવાના પુરુષાર્થ સહિતની પરિણતિ વર્તે છે, એને ભાવના કહીએ. અને જેને પુરુષાર્થ નથી વર્તતો પણ માત્ર રાગ થયા કરે છે કે મને મોક્ષ મળે તો સારું, મોક્ષમાં હું જઉં તો સારું, મોક્ષની પ્રાપ્તિ થાય તો સારું, એવો વિકલ્પ, એવો રાગ, તોરો એ ઈચ્છા છે.
વલણ થાય છે,
વલણમાં તો પ્રયત્ન પુરુષાર્થ વર્તે છે, એ પુરુષાર્થને લઈને એકાગ્રતારૂપ નિશ્ચય ભાવના પણ વર્તે છે. નિશ્ચય ભાવના સહિતના મોક્ષના વિકલ્પને ભાવનાનો ઉચ્ચાર આવે છે. ખરી ભાવના તો એકાગ્રતા થઈ તે છે સ્વરૂપમાં, પણ પછી જે મોક્ષ પ્રત્યેની ભાવના આવે એને ભાવના કહેવાનો ઉચ્ચાર છે. અને એ પ્રકારે જેનો પુરુષાર્થ ચાલે એને મોક્ષની પ્રાપ્તિ થાય. અથવા જેની દ્રષ્ટિ આત્મા ઉપર છે અને જેની દ્રષ્ટિ વર્તમાન કે ભૂત ભવિષ્યની એકે પર્યાય ઉપર નથી, એની સાધક દશા હોય છે. સાધક દશામાં ભૂત ભવિષ્ય વર્તમાન કોઈ પર્યાય ઉપર દ્રષ્ટિ ન હોય, ભવિષ્યની શુદ્ધ પર્યાયો ઉપરની ભાવના આવે. એ ભાવના એટલા માટે કહેવાય કે સ્વરૂપમાં એકાગ્રતારૂપ ભાવના વર્તે છે માટે એ ભાવનાને ભાવના કહેવાય છે. એમ ન હોય ને માત્ર વિકલ્પ થાય તો એમ કહેવાય કે એને રાગ છે, ઈચ્છા છે, પણ એ ઈચ્છા તો નિવૃત્ત થઈ ગઈ છે. સર્વોત્કૃષ્ટ પદ તો એ છે મોક્ષનો, એની પણ જ્યાં તમા નથી રહી, દરકાર નથી રહી, તેને એ ના થતું પુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનું હતો. પ્રસન્ન થઈને તું મોક્ષ બધાને આપે છો, પણ હવે અમારે તો એની પણ કાંઈ ઈચ્છા રહી નથી, તો તું શું આપીશ એમ કે. એટલે અમે અમારા સ્વરૂપમાંની અખંડ સ્વરૂપમાં રમણતા તૃપ્ત થયા છીએ એમ કે. કૃપાળુ, તારા અભય સ્વરૂપમાં જ મારો નિવાસ છે, ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકુથી છતા થયા છે. ભગવાન એમને મોક્ષ આપે એમ ભગવાનની ભક્તિ કરવામાં આવે તીર્થંકર દેવની. હે પ્રભુ, તમે મોક્ષ આપતા નથી પણ મોક્ષ આપો તમે, તો કે તમે આપો ને અમે લઈએ. તમારે લેવાની કડા દેવાની કડાકુત નહીં, અમારે લેવાની કડાકુત નહીં, હવે લેવા દેવાનો વ્યવહાર બંધ થઈ જાય છે. કેમ કે તારા અભિર સ્વરૂપમાં જ મારો નિવાસ છે, પરિપૂર્ણ અબદ્ધ સ્પષ્ટ મુક્ત તત્વમાં મારો નિવાસ છે. એટલે હવે કાંઈ મોક્ષને પણ લેવા દેવાની એ તત્વની અંદર કોઈ જરૂરિયાત રહેતી નથી. એ પ્રકારથી છૂટા થયા છે અને એ જ અમારો પરમાનંદ છે, એ જ અમારો ઉત્કૃષ્ટ આનંદ છે કે હવે લેવા દેવાનો કરવા કારવાનો વિકલ્પ છે નહીં. સહજ અકૃત્રિમ જે સ્વરૂપ છે, પોતાના સર્વગુણોથી સંપન્ન સહજ અને અકૃત્રિમ જે સ્વરૂપ છે, એ સ્વરૂપ હું છું, એવા સ્વરૂપે હું છું, એવો જે શ્રદ્ધા જ્ઞાનમાં પરિણામ ઉત્પન્ન થયો, એ પરિણામની અંદર પર્યાયને આમ કરવું ને પર્યાયને તેમ કરવું, એ પ્રકાર શાંત થઈ જાય છે. સામાન્ય રીતે પ્રયોજન પર્યાય આશ્રિત હોવાથી અને સુધારો પર્યાયમાં કરવાનો હોવાથી પર્યાયમાં આમ કરું આમ કરું આમ કરું એવું અજ્ઞાન દશામાં મિથ્યાત્વ દશામાં કરું કરું એક પરિણમન ચાલતું હોય છે. એ પ્રકારનું પરિણમન જ્યારથી પોતાના સ્વભાવનું ભાવભાષણ આવે છે કે અરે આ તો અકૃત્રિમ પરિપૂર્ણ સ્વભાવ એ જ મારું સ્વરૂપ છે, પછી આમાં મારે શું કરવાનું છે. અને આ સ્વભાવ આવા સ્વભાવની સ્થિતિએ પરિણમીને સાદો હિમંત રહી જાય એવું પણ એનું પરિણમશીલ પણ છે, પછી કરવું કરવું એ વાત ક્યાં રહે છે. શિલા ઉપર મૂકેલી રોટલી શકાય છે, અગ્નિથી સહજ શેકાય છે, પણ બીજો જો એમ કે હું આને શેકું છું, સાચી વાત છે. રોટલી બનાવનાર જેવો એ વિકલ્પ કરે કે હું આ રોટલી કરું છું ને શેકું છું, પણ એ તો અગ્નિથી શેકાઈ ગયું છે, હવે કરવાનો ક્યાં વાત છે. એ સહજ જ ચાલે છે, એમ સહજ પરિણામ શુદ્ધતા રીતે આત્મામાંથી પ્રવાહ શરૂ થયો અને એ સહજ પ્રવાહ પરિપૂર્ણતા સુધી પામવાનો છે એવી સહજતા જોઈને આમ કરું ને તેમ કરું એક પ્રકારના કર્તૃત્વના જે ઉછાળા છે એ સ્વરૂપને જોતા બંધ થઈ જાય છે. અને એ કર્તૃત્વના ઉછાળામાં જે આકુલતા છે એ આકુલતા નાશ પામતી હોવાથી શાંતિ અને પરમાનંદ વર્તે છે. એ જ મારો પરમાનંદ છે. એ નિશ્ચય દ્રઢ દ્રષ્ટિનું પરિણામ મંદિરનું છે કે અમારા અભેદ સ્વરૂપમાં જ અભેદ ભાવે નિવાસ છે. કેમ કે અસ્તિત્વ ત્યાં ગ્રહણ થઈ ગયું છે. પોતાનું અસ્તિત્વ છે તો ગ્રહણ નહોતું થયું તો ગ્રહણ થઈ ગયું એટલે નિવાસ છે. એમ તો પછી પણ લેવા દેવાનો વ્યવહાર રહેતો નથી અથવા વ્યવહારથી મુક્ત થઈ ગયા છે.
અસ્તિત્વના
અને ખુમારીમાં એટલો વ્યવહારનો નિષેધ છે કે લેવું દેવું તો વ્યવહાર છે, વ્યવહારથી મુક્ત થઈ ગયા છે. બહુ આત્મીયતા હોય ત્યાં વ્યવહાર ન હોય. દાખલા તરીકે ઘરે લગ્ન હોય તો બે ભાઈમાં એક ભાઈના લગ્ન હોય તો બીજો ભાઈ ચાંદલો કરવા જાય કે જુદો હોય તો ચાંદલો કરવા જાય? ચાંદલો ક્યારે કરે? જુદો હોય તો કરે. પણ ભગવારો ન ઊંચો હોય, બાપ બેઠા હોય અને બે છોકરા ઘરમાં ઉછરતા હોય, એકના લગ્ન આવ્યો તો બીજાને ચાંદલો કરવાનો હોય કે? અમે તો લગ્ન કરનારા છે, અમારે ચાંદલો જેનો વ્યવહાર અમને લઈએ અમારે અંદર અંદર દેવાનો પ્રશ્ન છે. વ્યવહાર તો છે તો છે, ત્યાં વ્યવહાર છે. હવે અમારા સ્વરૂપથી અમારો છે તો નથી, અભેદ સ્વરૂપમાં નિવાસ છે એટલે અમારા સ્વરૂપમાં અમારો વ્યવહાર શું હોય? અમારી ને અમારી વચ્ચે શું વ્યવહાર હોય કે અમારે કઈ વ્યવહાર કરવાનો હતો? હા બોજો છે, લેવા દેવાનો એ તો વ્યવહારમાં તો બોજો જ છે. વ્યવહાર માત્ર બધો બોજો જ છે. જગતનો વ્યવહાર હોય કે બીજો આ ધાર્મિક વ્યવહાર હોય એ બધો બોજો જ છે. કરુણા બતાવે છે કે એમનો મોક્ષ માર્ગનો જે વ્યવહાર છે એનું પરિણામ છે. કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો પોતાની મતિ કલ્પનાથી મોક્ષ માર્ગને કલ્પીને વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણીને નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે. એક જ વચન બીજું રાખ્યા છે કે જગતના જીવો કેવી રીતે ભ્રમણાથી ધર્મ કરવાને બદલે અથવા સંસારથી મુક્ત થવાને બદલે ઉલટા પરિભ્રમણમાં પડે છે ધર્મના ક્ષેત્રમાં પ્રવૃત્તિ કરીને. કલ્યાણના માર્ગને યથાર્થ રીતે નહીં સમજનારા અને આત્માના પરમાર્થ સ્વરૂપને પણ યથાર્થ રીતે નહીં સમજનારા, બે જ મુદ્દા બે છે. આત્માનું યથાર્થ સ્વરૂપ જેવું છે એવું અને એને પ્રાપ્ત થવું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રથી અનુભવવું એ કલ્યાણનો માર્ગ છે. એ બંનેને નહીં સમજનાર બીજું એ સિવાય બીજું કરે છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને છોડીને જે કાંઈ ધર્મને બાને ધર્મને નામે જે કાંઈ કરે છે તે બધા કલ્યાણને સાધવાને બદલે ધર્મને મુક્તિને સાધવાને બદલે સંસાર પરિભ્રમણને સાધે છે. કેમ કે સાધનની ભૂલ છે એમાં. જે ધર્મનું સાધન નથી, ધર્મરૂપ સાધન નથી, મોક્ષ માર્ગરૂપ નથી એને સાધન માને છે. એ નવું ગ્રહણ કરેલું મનુષ્ય પર્યાયમાં ગ્રહિત મુખ્યત્વ છે. એમાંથી આ બધા મતભેદો અને સંપ્રદાયો એમાંથી ઉભા થયેલા છે. એ બંનેને નહીં સમજનારા આજ્ઞાની જીવો પોતાની મતિ કલ્પનાથી તીર્થંકર દેવની આજ્ઞા અનુસાર નહીં જીવો. શું કીધું? જ્ઞાની પુરુષની આજ્ઞા અનુસાર પણ પોતાની મતિ કલ્પનાથી મોક્ષ માર્ગને કલ્પીને મોક્ષ માર્ગની કલ્પના કરે છે કે હું ચાલું છું તો મોક્ષ માર્ગ છે અને તે યથાર્થ મોક્ષ માર્ગ છે એક કાલ્પનિક મોક્ષ માર્ગને સાચો માનીને વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરે છે, વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા જોવામાં આવે છે. કોઈ ઉપવાસ કરે છે, કોઈ દાન દે છે, કોઈ પૂજા ભક્તિ કરે છે, કોઈ સ્વાધ્યાય કરે છે, શાસ્ત્ર વાંચે છે, વિવિધ પ્રકારની પ્રવૃત્તિ કરવા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણીને કોઈ મોક્ષ પામતા નહીં, પામવાના નહીં, પણ ઉલટાના એ સાધનની ભૂલને લઈને સંસાર પરિભ્રમણ કરતા જઈએ છીએ અમે. અને તેથી કારણ વગર, અમારે કોઈ કારણ નથી, કોઈ હજુ નથી, કોઈ વાલું નથી, કોઈ દલું નથી, કોઈની સાથે કાંઈ પ્રયોજન નથી લેવાનું કે દેવાનું, એવું કોઈ કારણ નથી, બાહ્ય કારણ નથી. માટે નિષ્કારણ પણ અમારું હૃદય રડે છે અને એનું કારણ એટલી પોતાની નિષ્કામ કરુણા છે કે અરે જીવો દુઃખી થાય છે, એનું દુઃખ જોઈને દયા આવે છે. કરુણા કહો, દયા કહો, એવું મારું હૃદય રડે છે. વર્તમાનની વિદ્યમાન વીરને ભૂલી ગઈ, ભૂતકાળની ધંધામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી નાવેરનું દર્શન ક્યાંથી થાય? વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી ગઈને અથવા જે વીર ભગવાનના સંયત્વ હતું એવું સંયત્વ આજે હોય અને એ રીતે સંયત્વપૂર્વક સર્વજ્ઞ વીર પરમાત્માને ઓળખવાના જોઈએ. એ તો ઓળખાણ કરતા નથી, એ તો ભૂતકાળના વીરની પણ એ રીતે તો ઓળખાણ કરતા નથી. અને એવું સંયત્વ અહીંયા પ્રગટ છે, એટલે પોતે વર્તમાન વિદ્યમાન વીર છે. વિદ્યમાન એટલે હાજર મોજૂદ છે. તો વર્તમાન વિદ્યમાન વીરને ભૂલી જઈ ભૂતકાળની ભ્રમણાના વીરને શોધવા માટે, ભૂતકાળના વીર અમને એ ભગવાન તમે અમને મળો, અમને વીર ભગવાનના દર્શન થાવ, મહાવીર ભગવાન અમને દર્શન દે તો સારું, અરે સ્વપ્નના દર્શન દે તો રાજી રાજી થઈ જાય. શું એ કલ્પના આવી બધી? કેમ કે એ તો શુદ્ધાલુમાં બિરાજે છે, મહાત્મા શરીર પણ બિરાજે છે, સદને હવે ત્યાં છે પણ નહીં. પણ એ રીતે ભૂતકાળમાં ભગવાન મહાવીરને શોધવા માંગતા, ભ્રમણાથી શોધવા માટે અથડાતા જીવોને અથડાય છે. કેમ કે એને કંઈ મળવાનું નથી, એને શ્રી મહાવીરનું દર્શન પણ ક્યાંથી થાય, મહાવીર કેવા હતા એનું દર્શન પણ ક્યાંથી થાય. આવા વિષયમાં એક પત્ર વાંચેલો છે, આજે તત્કાળ મોક્ષ જે પુસ્તક બહાર પડ્યું છે ને, ઉત્તર ગુજરાતના પટેલ લોકો જે શ્રી રાજચંદ્રજી માનવીય જે છે, સુભાષભાઈના કેટલાક પત્રો છાપા છે, બાર પડ્યા છે, 25 પત્રો. એમાં એક પત્ર છે, એમાં એક આવી માર્મિક વાત સુભાષભાઈએ લખી છે કે આશ્ચર્ય અમને એ વાતનું થાય છે કે સંપ્રદાયની અંદર ભૂતકાળના મહાન પુરુષો સત્પુરુષોને લોકો સ્મરણ કરે છે, એની ભક્તિ કરે છે અને એનું બહુમાન કરે છે, પણ આ જે વર્તમાનમાં સત્પુરુષને કેમ ભૂલે છે? એ જ જીવ પાછો જે જીવ ભૂતકાળના સત્પુરુષોનું બહુમાન અને મહિમા કરે છે એ જ જીવ વર્તમાનના સત્પુરુષને કાં સ્વીકારતો નથી? શું આ જીવે દરેક વર્તમાનમાં આમ જ કર્યું છે? એમ કરીને બહુ માર્મિક ચર્ચા લાગે છે મને એમ લાગે છે કે ભૂતકાળમાં આ જીવે પણ, અત્યારે જે બીજા જીવો આમ કરતા દેખાય છે એવું આ જીવે પણ એમ જ કર્યું છે. કેમ કે વર્તમાનમાં એ નહોતા કરતા, એમ વર્તમાનમાં એમને શ્રીમદજીને ઓળખી લીધા હતા અને એના ઉપરથી એમને ખ્યાલ ગયો ત્યારે આવા મહાપુરુષ વિદ્યમાન છે, એના એવું સામે લોકો જોતા નથી અને એ જ લોકો બધા ભૂતકાળના મહાપુરુષોના ઉછળી ઉછળીને મહિમા કરે છે, ગાણા ગાય છે, ગીત ગાતા ગાતા નાચે ઉઠે છે. આવી આવી ભૂલ થતી હશે એમ કે વર્તમાનના જ્ઞાનીને સ્વીકારવાની અને ભૂતકાળના જ્ઞાનીને ગાણા ગાતા ગાતા એમનાનો ગોળો અમે તો બહુ ભક્તિ કરીએ છીએ, ઘણા અમે ભક્ત છીએ એના, આવી જ ભૂલ કરીએ છીએ જુદા વારંવાર. એમ કરીને બહુ શબ્દ બહુ માર્મિક છે. બહુ સારા શબ્દો છે, એના સુવિચારણામાંથી ઉગેલા શબ્દો છે, બહુ સારો ભાવ છે. મહાવીર જયંતિ ને દિવસે ત્યાં રથયાત્રા નીકળી છે મુંબઈમાં, પોતે પેઢી ઉપર બેઠા હશે ત્યાં ભાઈબંધી ઉપર રથયાત્રા નીકળી છે, લોકો મહાવીર ભગવાન નો જય જયકાર કરતા નાચતા કૂદતા ને રાજા વગાડતા વગાડતા નીકળ્યા છે. હું એ વખતે ડાયરી માં આ સત્યાવી છે, એ લોકોને જોઈને કરુણા
દ્રષ્ટિથી
ડાયરીમાં એ વખતે અમને જે વિચારો સ્ફુર્યા એ ડાયરીમાં લખી લીધા છે. એમ કહે વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી ગઈ, ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય? એ દુષણકાળના દુર્ભાગ્ય જીવો એવી કરુણાથી એના દુર્ભાગ્યની વાત કરે છે. અત્યારે સત્પુરુષ વિદ્યમાન છે, અખંડ મોક્ષ માર્ગ પણ હજી રહી ગયો છે, વિચ્છેદ ગયો નથી, અને એ જ ધર્મમાં વિપરીત માર્ગે જનારાનું દુર્ભાગ્ય જોઈને એમ કહે છે કે ઓ દુષણકાળના દુર્ભાગ્ય જીવો, ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાન વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો, એટલે તમારો શ્રેય છે. ભૂતકાળની ભ્રમણાને છોડી દો, મહાવીર આવા હતા, મહાવીર આવા હતા, મહાવીર ભગવાનમાં જય હોય ફલાણું શું કહે છે, તો એ ભ્રમણાને છોડી દઈને વર્તમાન વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો, એટલે સત્પુરુષના શરણે આવો, એટલે તમારું
છે
તો તમારું આત્મકલ્યાણ થશે, ચોક્કસ થશે. પણ તમે વર્તમાનના મહાવીરને છોડી દઈને ભૂતકાળના મહાવીરને જો વળગવા જાશો, તમારા આત્મકલ્યાણનો પત્તો લાગશે. બહુ કરુણામાંથી નીકળેલી વાત છે, ભલે પોતાને માહિર કયા છે પણ એ સમ્યક્ત્વની અપેક્ષાએ કયા છે, અથવા તો મોક્ષ માર્ગ ભગવાનથી પામે, મુનિરાજ શ્રી ગુરુથી પામે અને સત્પુરુષથી પામે, પામવામાં બીજો ફેર કરવાનો નથી, પામશે એ 100-100% પામશે, એ કોઈ માહિર તુલ્ય છે. એટલે શું છે કે આ તો પોતે અંગત લખ્યું છે, પછી પાછળથી બહાર પાડ્યું છે, આ તો એમણે બહાર પાડવામાં તો નથી લખ્યું, એમણે તો કરુણાથી લખ્યું છે. અરે રે, આ જુઓ વર્તમાનના મહાવીરને તો ભૂલ્યા છે, ભૂતકાળના મહાવીર માટે બિચારા ભ્રમણાથી ભટકે છે, તો એ ભક્તો તમે એટલે ભક્તો દેખાશે ભક્તો લાગવાનો, તો વર્તમાન મહાવીર તો દેખાતા નથી ને, જે અત્યારે નથી એને જોવા માટે ભક્તો છે ચારે તો હાલો ને, જુદા જુદા અતિશય ક્ષેત્રોમાં મંદિરોમાં કોઈ એમ કહે ને કે અહીંયા તો આ ભગવાન બિરાજે છે ને, અંતરિક્ષ પાર્શ્વનાથ છે ને, પાર્શ્વનાથ ભગવાન બિરાજે છે ને, એમનો અતિશય છે, પાર્શ્વનાથ ભગવાનમાં આત્મા સીધા લઈને છે, ત્યાં કંઈ નથી, પણ લોકો ત્યાં જોવા જાય છે ભગવાનને. અને સર્વજ્ઞને સમ્યક દ્રષ્ટિ તરીકે ઓળખા વિના સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કાંઈ ફળ નથી, એ બહુ ગંભીર વિષય છે ઓળખાણ સંબંધી. એટલે એ ભગવાનને ભગવાન તરીકે ખરેખર માનતા નથી, સર્વજ્ઞને સર્વજ્ઞ તરીકે ખરેખર માનતા નથી, ભલે મૂર્તિ સ્થાપે તો ભલે, મૂર્તિની પ્રતિષ્ઠા કરે તો ભલે, મંદિરો બંધાવે તો ભલે, અને ગમે તે કરે તો ભલે, સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઈચ્છતા પરમાર્થ પ્રેમી જીવનાશી જીવોની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાનું અમે અમૃત સાગર છીએ. આ જરાય અતિશયોક્તિ નથી, મરતો બચે, ઘેર ખાધું હોય એને અમૃત પીવડાવે અને ઝેર ઉતરી જાય તો એક વખત બચે ને તો એમ કે જિંદગી ભર તમારો ગુલામ રહીશ. મરતા ને એમ કોઈક બચાવેલું તો કે જિંદગી ભર તમારા સેવા ચાકરી ગુલામગીરી કરું કે મને બચાવો. તો આ અનંત જન્મ મરણ અને આ મિથ્યાત્વના ઝેરને ઉતારવા માટે અમૃત સાગર છે. એટલે એનું મૂલ્ય ન થઈ શકે, કોઈ એની કિંમત થઈ શકે એવી વસ્તુ જગતમાં નથી. કોને પણ કે સંસારના તાપથી ત્રાસ પામેલા હોય એને, હજી સંસારમાં જેને મજા આવતી હોય એવા જીવોને અમૃત સાગર ની દ્રષ્ટિ નહીં થાય, દ્રષ્ટિમાં નહીં આવે અમૃત સાગર. કેમ કે એને હજી રખડવાનો કાળ લાંબો છે અને રખડવાની રૂચિ પણ એની પોતાની વર્તમાનમાં વર્તે છે. એટલે જે સંસારના તાપથી ત્રાસી ત્રાસ પામેલા છે અને કર્મબંધનથી મુક્ત થવા ઈચ્છે છે, રોગ મટાડવા ઈચ્છે છે, નિર્ધનતા મટાડવા ઈચ્છે છે, કોઈ પ્રતિકૂળતાઓ બીજી ઊભી થઈ હોય તો એને મટાડવા ઈચ્છે છે એ વાત નથી, પણ કર્મબંધનથી મુક્ત થવા ઈચ્છે છે, ધર્મ મરણથી જે છૂટવા ઈચ્છે છે, સંસારથી ત્રાસ પામીને જે મુક્તિની ભાવના વાળા છે, પરિપૂર્ણ મોક્ષ દશાનો જેને ધ્યેય થઈ ગયો છે એવા જીવોને, એવા પરમાર્થ પ્રેમી જિજ્ઞાસુ જીવોને વિશેષણ આપ્યું. એવા આત્મકલ્યાણના પ્રેમી કામનાવાળા જિજ્ઞાસુ જીવોને ત્રિવિધ આજે વ્યાધિની ઉપાધિની તાપાગ્ની ને સમાવવા માટે, શાંત કરવા માટે એને અમૃત સાગર છે. અને ખરેખર અમૃત સાગર છે. આજે પણ એમના વચનોથી એવી તાપાગ્નિમાં તપેલા જીવોને શાંતિ થાય છે. અક્ષર દોરી ગયો છે તો આજે પણ એમના વચનો છે. આજે વ્યાધિ ઉપાધિમાં જે જીવો આવી જાય છે એ કૃપાળુ દેવના વચનો વાંચે તો એને શાંતિ થાય છે. તો પ્રત્યક્ષતા એ અમૃત સાગર હતા એ સાબિત કરવાની જરૂર રહેતી
નથી.
ખરેખર અમૃત સાગર હતા. પણ કોને? આવા ત્રાસ પામેલા અને મોક્ષને ઈચ્છતા જીવો માટે અમૃતના સાગર હતા. મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાનું માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. જેમ કલ્પવૃક્ષ માગે, કલ્પના કરે તે મળે, ઈચ્છે તે મળે, માગે તે મળે, એ સત્પુરુષ છે. એ ખરેખર કલ્પવૃક્ષ છે. જીવનની અંદર જો સત્પુરુષને યોગ થાય તો મુમુક્ષુ જીવને એવું ભાસે છે કે આ તો અમારું એક કલ્પવૃક્ષ છે અને એ કલ્પવૃક્ષની પૂરા કલ્પવૃક્ષ કરતાં પણ વિશેષ કલ્પના છે. એટલે વધારે જાણતી નથી પણ ખરેખર તો પૂરા કલ્પવૃક્ષથી પણ વિશેષ એની કલ્પના છે એની અંદર. એવું છે, મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાની માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. વધારે શું કહું? આ વિષમકાળમાં પરમ શાંતિના ધામની અને બીજા શ્રીરામ અથવા શ્રી મહાવીરજ કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. આ વિષમકાળની અંદર વધારે અમારે શું કહેવું? આથી વધારે શું કહીએ એમ કે આ વિષમકાળમાં જો કોઈને પરમ શાંતિ જોતી હોય તો પરમ શાંતિનું ધામ છે, પોતે જ પરમ શાંતિનું ધામ છે એવું દર્શાવવા માટે એ શાંતિના ધામ છે એને ઉપમા આપવામાં ઉચ્ચાર કરવામાં આવે છે. પરમ શાંતિના ધામ રૂપને બીજા શ્રીરામ છીએ. રામચંદ્રજી એવો આદર્શ ધ્યાન જીવન હતો. એ રામચંદ્ર હતા અને આ રાજચંદ્ર હતા. મન જેટલો જ ફેર છે એવું બહુ શુદ્ધ જીવન જીવ્યા છે. વ્યવહારમાં અને નિશ્ચયમાં જીતા એમનું આયુષ્ય પસાર થયું. એમાં બંને નિશ્ચય જીવન તો પવિત્રતામય હોય જ છે પણ વ્યવહાર જીવન પણ એવું પવિત્ર જીવ્યા છે. વ્યવહાર
જીવન પવિત્રમય જીવે એ જ નિશ્ચય પામી શકે.
એમાં એવું છે કે કોઈ બીજી રીતે નિશ્ચય પૂરું પવિત્ર જીવન જીવી શકે નહીં, અથવા તો માન્યતા મને ભૂલ હોય અને એનો વ્યવહાર શુદ્ધ હોય, દ્રવલિંગી હોય દાખલા તરીકે, તો એ તો કંઈ બની શકવા જોઈએ નથી. પણ આમનું તો એમ કહેવું છે કે સાંગો પાંચ રામચંદ્રજી જેવું હતો. આજે પણ હજારો વર્ષ પછી રામચંદ્રજીને લોકો યાદ કરે છે, એના કારણ કે એવા એમના જીવનથી એવા પ્રસિદ્ધ થયા, કેટલાક પુણ્ય લઈને આવેલા. નહીતર તો સામાન્ય રીતે એવી પ્રસિદ્ધિ તીર્થંકરોની જ હોય, એવા પણ તીર્થંકરોના જ હોય કે જે હજારો વર્ષ સુધી એનું નામ જવાય. અને રામચંદ્રજી 20મા મુનિ સુવ્રતના તીર્થંકરના સમકાલીન હતા. ભગવાનના સમયમાં પોતે ભગવાનની માન પણ સાંભળવા જતા હતા, બીજા પણ કેવળીઓ થતા થયેલા એમના કાળમાં, એમની વાણી પણ સાંભળવા જતા હતા, એમનું સમોસન પ્રચાતું હતું, એમની વાણી પણ સાંભળવા જતા હતા. પદ્મપુરાણમાં એ વિશે આવે છે, સકલભૂષણ કેવળી જેવા કહેવું કહેવું છે કે જ્યારે જન્માષ્ટમમાં હતા ત્યારે એમનો પરિશ્રમને રામચંદ્રજીએ મટાડ્યો, પોતાની ધનુષ વિદ્યાથી એમના ઉપર કોઈ પરિષય કરનાર બીજા જંગલના જંગલી માણસો રાક્ષસો છે, પણ જંગલી માણસો નંતર એનો મટાડેલો. અને એ જ મુનિ કેવળી થયા ત્યારે આ પોતે અયોધ્યામાં રાજ કરતા હતા. એમને સમયસૂર્ણ અયોધ્યાના ઉપવનમાં આવે છે અને ખબર આપે છે કે આ રીતે કેવળી વધાર્યા છે આપણા ઉપવનમાં, પોતે જાય છે દેખાય. પણ એવું કહ્યું છે કે આજે પણ એમને યાદ કરે છે, જગત યાદ કરે છે,
રામરાજ
એની સાથે પોતાની ઉપમા આપે છે. આજે અત્યારે આ કાળની અંદર કોઈને સંસારથી છૂટવું હોય, જન્મમરણથી નાશ પામવું હોય, તો આ એક ઠેકાણું છે. માત્ર બીજાની કરુણાથી કહીએ છીએ, અમારે કોઈની પાસેથી કાંઈ લેવું નથી, ઉપદેશ આપીને કોઈ અપેક્ષા નથી, કે મોક્ષ માર્ગ દર્શાવીને કોઈ અપેક્ષા નથી કે આ માર્ગ દર્શાવ્યો. કેમ કે જે આ માર્ગના જ્ઞાતા હોય છે તે કદી ઉપદેશને વેચતા નથી. વેચવું એટલે શું? એક ચીજ આપીને એની સામે પૈસા તો બીજી ચીજ લેવી, કોઈ ચીજ આપીને પૈસા લઈએ, કોઈ ચીજ આપીને ચીજ લઈએ, બાટર સિસ્ટમ જેને કહેવું. હવે આટલા બે તોલા સામે એની સામે તમે આટલા કિલો ચાંદી આપી દો, મને એક કિલો ચાંદી આપી દો, તો એ વેપાર જ છે. અને બે તોલા સોનાના 8000 રૂપિયા લઈએ તો વેપાર જ છે. એમ જ્ઞાની કદી મોક્ષ માર્ગને વેચતા નથી. કે હું તમને મોક્ષ માર્ગ સમજાવું, એની સામે તમે મને આમ આપો કે મારી અનુકૂળતા સાચો, કે મને તમે માન આપો, મને તમે કાંઈ આમ કરો કે તમે આમ કરો, જ્ઞાની પુરુષ હોય શકે
નહીં. નિષ્કારણ કરુણા,
કેમ કે અમૂલ્ય એવી ચીજને તણખવાના તોલે કરવી હોય એ વેચો, તો એને ખરેખર એ ચીજનું મૂલ્ય આવ્યું નથી. જગતના પદાર્થો માન કહો, અનુકૂળતા કહો, પૈસા કહો, ચીજ કહો, વસ્તુ કહો, એ બધા તણખલા છે. જ્ઞાનીની દ્રષ્ટિએ તણખલા છે. તો શું મોક્ષ માર્ગની એ તણખલાની હારે તોડી લઈએ? એવું બને ખરું? જેનું મૂલ્ય કઈ રીતે ન થાય એ તણખામાં એને વેચી દે, ક્યાંય એ વેચી દે તો એ જ્ઞાની નથી. જ્ઞાની હોય એવું કદી કરે
નહીં.
આ સીધું વાત છે.
હજારો કેવલીઓ તીર્થંકર હતા, આ તો અત્યારે એક જ છે. આખી પ્રકૃતિ એક છે,
દુકાળમાં પાણીની કિંમત કેટલી? રોજમાર વરસાદ પડતો હોય તો નદી ની નદી આવી જાય તો સામે ન જોયું, હજારો ટન પાણી ચાલી જાય તો કોઈ સામે જોતું
નથી,
ઉંટાનું તણાઈ ન જવાય એમ જોવે કિંમત નથી. પણ જ્યાં એ છાંટવાનો પડતો હોય અને નદી તળાવ વાવ કૂવા મુકાઈ ગયા હોય ત્યાં એક મીઠા પાણીની વીરડી નીકળે અંદરથી, શ્રાવ આવે પાણી, અમૃત અમૃત નીકળે એમ કે પાણી નીકળે એમ ન કે શું છે
અમૃત,
અમૃતની વીરડી છે એમ કે એવું છે. અત્યારના કાળમાં સત્પુરુષ છે
એવું જ
શાંતિના ધામરૂપ છે, અને બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર છીએ કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, અમારા પરમાત્મા સ્વરૂપમાં તદરૂપ થઈને તદાકાર પરિણામ ઉત્પન્ન થઈ ગયું છે. 143 ગાથાની ટીકામાં પક્ષાંતિ ગ્રાંત જીવ છે, નિર્વિકલ્પ સમ્યક દર્શનમાં આવ્યો તો કે પરમાત્મા થયો, પરાત્મા પરમાત્મા સમયસાર આત્મખ્યાતિ બધું એનું નામ આપી દીધું. આચાર્ય પરમાત્મા રૂપ થયા છીએ અથવા અમે અમારા પરમાત્મા સ્વરૂપને પરમાત્મા સ્વરૂપે જ અનુભવી રહ્યા છીએ માટે અમે પરમાત્મા થયા છીએ. કોઈને જો પરમાત્મા થવું હોય તો અમારી પાસે રસ્તો છે વિના મૂલ્યે, માત્ર કારણની દ્રષ્ટિથી નિષ્ફળ ભાવે એ રસ્તો બતાવવા અમે તૈયાર છીએ એમ કે છે. આ વાત આટલી જે વાત લખી તે આ અંતર અનુભવ પરમાત્માપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલો લખ્યો નથી. આવો અનુભવ લખ્યો એ કોઈ પરમાત્માપણાની માન્યતાનું અભિમાન થયું ને લખ્યું છે એમ નથી. શું કહે છે, બે પ્રકારે પરમાત્માપણું મનાય છે. એક તો એવો પ્રગટ અનુભવ કર્યા વિના હું પરમાત્મા છું, હું પરમાત્મા છું, હું પરમાત્મા છું એમ માન્યતામાં ખોટું માની લઈએ પ્રગટ અનુભવ કર્યા વિના, એને એ માન્યતાનું અભિમાન વર્તે છે. કેમ કે માન્યતામાં એને અહંપણું છે, એવી વિકલ્પરૂપ માન્યતામાં એને અહંપણું છે, અને જેને સાક્ષાત આત્મા જે પરમાત્મા સ્વરૂપ છે એમાં અહંપણું થાય છે એ નિર્વિકલ્પ ભાવે થાય છે. નિર્વિકલ્પ સ્વરૂપમાં નિર્વિકલ્પ ભાવે થાય છે એ ખરેખર પરમાત્મા થયા છે. એ પરમાત્મા પ્રગટપણે પરમાત્મા થયા છે, માત્ર વિકલ્પથી માન્યું છે, વિકલ્પની માન્યતાના અભિમાનથી માન્યું છે. એવા અભિમાનથી ઉદ્ભવ થયેલો આ અનુભવ નથી લીધો એમ કે છે. અમને ખ્યાલ છે એમાં ગડબડ શું થાય છે એ પણ અમને, નિશ્ચયાભાસ શું થાય છે એનો પણ અમને ખ્યાલ છે, અને નિશ્ચય પરિણામ શું થાય છે એ પણ અમારા જ્ઞાનમાં છે એમ કે ચોખવટ કરી છે. આ અંતર અનુભવ જે લખ્યો છે તે કોઈ પરમાત્માપણાની માન્યતા ખાલી તેરી માન્યતાના અભિમાનથી ઉદ્ભવ થયેલો અનુભવ નથી તો એમને લખી નાખ્યો છે, પણ કર્મબંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારણે વૃત્તિ થવાથી, કર્મબંધનને કારણે જગતના જીવો દુઃખમાં સબળી રહ્યા છે એમના પ્રત્યે નિષ્કારણ કરુણાની કારણે વૃત્તિ ઉત્પન્ન થઈ છે, પરમ કારણની વૃત્તિ, ઉત્કૃષ્ટ કારણની વૃત્તિ ઉત્પન્ન થઈ છે. તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા, કલ્યાણ કરવાની કરુણા તો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હૃદય ચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. અમારા હૃદયનો ચિતારા અમે ખોલ્યો છે એ માત્ર કરુણા દ્રષ્ટિએ ખુલ્યો છે, બીજી કોઈ કલ્પના કરશો નહીં. અભિમાનની કલ્પના કરશો નહીં, અતિશયોક્તિની કલ્પના કરશો નહીં, શું બીજી કોઈ કલ્પના નહીં કરતા એટલી ચોખ્ખત કરી નાખ્યું છે. એને પહેલી વાંચતા જ કલ્પના થઈ ગઈ છે, એને છેલ્લી રીતે સમજાતી નથી. પછી પૂર્વગ્રહ થઈ જાય, શરૂઆતના શબ્દો એવા છે કે વાંચતા જ પૂર્વગ્રહ થઈ ગયો, હો અમને તો બહુ અભિમાન આવી ગયું લાગે છે, બહુ અભિમાનના તોરમાં લખતા લાગે છે આ તો, એવો પૂર્વગ્રહ થઈ જાય પછી નીચેની આચરણ નીતિ એને અસર ન કરે, વાંચી ન વાંચી થઈ જાય, ગમ થઈ જાય એમણે તો ચોખ્ખું કરી છે. ઓમ શ્રી મહાવીર છેલ્લે એમ કીધું,
માર્ગના જાણનાર હોય, માર્ગના જાણનાર એને આવી કરુણા બુદ્ધિ થાય, થાય
આવી કરુણા બુદ્ધિ થાય. એ તો ગુરુદેવની જેમ કોઈ મોટા ઉદ્દેશક તરીકે જગતમાં પ્રસિદ્ધ મૂકી થયા, છતાં કેટલી કરુણાવૃત્તિ થઈ છે, તો ગુરુદેવની તો કેટલી કરુણાવૃત્તિ થઈ હશે, ક્યારે આટલી પ્રગતિ કરી હશે એ સમજી જવા, સમજવા જેવો વિષય છે.
જગત ના જીવો ની દશા જોઈને રડે છે, હૃદય રડે છે.
ભગવાન છે, આ તો દુઃખી થવાનો રસ્તો છે બાપુ, એમ આપણે સુખી થવાનો રસ્તો નથી, આ દુઃખી થવાનો રસ્તો છે. પણ શું થાય એને એમ ભાસે છે, એને એમ લાગે છે, એમ કરી શું થાય, પણ એને એમ લાગે છે એમ કરી જમ કરી નાખે. અને એ તો સમજે કે મારો કોણ વિરોધ કરી શકે, મારો આત્મા જે જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન પિંડ ચૈતન્ય સ્વરૂપનો વિરોધ કોણ કરી શકે, એનો વિરોધ થઈ શકે, કરી શકે એવી કોઈ વસ્તુ સ્થિતિ જગતમાં છે ને? પછી એ કરે છે એવું હું શા માટે ગ્રહણ કરી લઉં કે માથે ઉઠી લઉં, થઈ શકતું નથી અને એ કરે છે એમ હું કેમ માની શકું? એ પ્રશ્ન
ખરેખર તો પોતાનો વિરોધ,
પોતે ભૂલીને અમુક પરિણામ ભૂલવાળા કરે છે, ભૂલે છે, મૂળ પોતાના સ્વરૂપને ભૂલે છે એટલે બીજા પણ ભૂલના પરિણામ કરે છે, તો એ કરુણાને પાત્ર છે, દયાને પાત્ર છે. પણ એથી કરીને એને કાંઈ એના પ્રત્યે વિરોધ પ્રત્યે કાંઈ વિરોધ કરવાનો સવાલ રહેતો
નથી.
એ 680 થયો અમૃતાનો પત્ર, 681 પત્ર છે. શ્રી કુંવરજી મદનલાલ કલ્લોલ, કલ્લોલના કુંવરજીભાઈ ઉપરનો પત્ર મળ્યું છે. કેટલોક વખત થયા એવું બન્યા કરે છે કે વિસ્તારથી પત્ર લખવાનું થઈ શકતું નથી અને પત્રની પહોંચ અનિયમિત વખતે લખાય છે, જે કારણે કેટલાક વખતથી એવું બિના કરે છે, સહેજે બિના કરે છે એટલે ચાઇના નથી બનતું, પણ સહેજે બિના કરે છે કે વિસ્તારથી કોઈને પત્ર લખવાનું થઈ શકતું નથી અને પત્રની પહોંચ પણ અનિયમિત વખતે લખાય છે. જે કારણ યોગ્ય કરી એવી સ્થિતિ વર્તે છે, એ કારણ પોતાના પરિણામ પરિણમનું છે. પોતાનું જે પરિણમન છે તે એટલા બાહ્યાકાર વિકલ્પો બાહ્ય વિકલ્પોમાં આવી શકે એવી સ્થિતિમાં એ પરિણમન નહીં હોવાથી એ કારણનું અહીંયા યોગ છે, એ કારણ અહીંયા જોડાયેલું છે કે જેને લઈને બાહ્ય પ્રવૃત્તિમાં આવતું નથી. જે કારણ યોગ્ય કરી એવી સ્થિતિ વર્તે છે, તે કારણ યોગ પ્રત્યે દ્રષ્ટિ કરતા એટલે એ કારણ યોગને વિચારતા હજી પણ કેટલોક વખત એવી સ્થિતિ વેદવા યોગ્ય લાગે છે, હજી આમનામાં પરિણતી ચાલુ રહેશે એમ લાગે છે કે બહાર નીકળાશે નહીં, બહાર નથી નીકળી શકતા એમ કહે છે, કઈ પ્રવર્તનમાં અમે આવી શકતા નથી. વચનો વાંચવાની વિશેષ જિજ્ઞાસા વર્તે છે એટલે એને કુંવરજીભાઈ એમ લખે છે કે આપના કલ્યાણકારી વચનો વાંચવાની મને ઘણી જિજ્ઞાસા છે. એમ એમને પૂછાયું છે, તમને વચનો વાંચવાની વિશેષ જિજ્ઞાસા રહે છે, એ વચનો વાંચવા મોકલવા માટે સ્તંભતીર્થવાસીને તમે જણાવશો એટલે અંબાલાલભાઈને જણાવજો. ખંભાતમાં અંબાલાલભાઈ એ પ્રવૃત્તિ સંભાળતા હતા તો તમે એને જણાવશો. હું સીધી કોઈને એ પ્રવૃત્તિમાં નથી પૂછ્યો, કેમ કે ઘણા માણસોની સાથે પ્રવૃત્તિ કરવી પડે તો એટલી બધી પ્રવૃત્તિ પોતે કરી શકે એવું હતું નહીં, એ તો કાગળની પાંચ નહોતા લખી શકતા. હવે દીદી ક્યાં વાત કરી છે કે તમે એમને જણાવશો તો અત્રે પૂછાવશો તો પ્રસંગ યોગ્ય લખીશો, એ પ્રસંગ હતી યાદ થાય. અમે તમને કહીએ છીએ કે ત્યાંથી મગાવી લઈએ એટલે અમને પૂછાવશે ખરા એમ કે, કેમ કે કૃપાળુદેવની આજ્ઞા વગર કોઈને એમના પત્રો મોકલતા નથી, એ સર્ક્યુલેટ કરતા પણ એમની આજ્ઞાથી કરતા નથી. એને પૂછાવશો તો પ્રસંગ યોગ્ય એટલે કે લખશો એટલે અત્યારે એમને આ આપ્યો આ નહીં આપતા એમ પ્રસંગ યોગ્ય ન હશે તો તમારી યોગ્યતા પ્રમાણે લખશો. એમ કદાચ તે વખતે વાંચવા વિચારમાં તમને પ્રસંગ મળે તો જેટલી બને તેટલી ચિત્ત સ્થિરતાથી વાંચશો, આ એક કાગળ છે એમ સમજીને નહીં વાંચતા, વિષય ગંભીર છે, જરા ચિત્તને સ્થિરતાથી વાંચજો, ઊંડા ઉતરીને વાંચજો, એમને માતા નહીં એટલે અત્યારે પણ એમને માથું જવા જેવું નથી એમ છે. અંદર જે માલ ભર્યો છે તે સ્થિર ચિત્તે એમાંથી માલ કાઢીને લેવા જેવો ભર્યો છે. જેટલી બને તેટલી ચિત્ત સ્થિરતાથી વાંચશો અને તે વચનો હાલ તો તમારા ઉપકાર છે ઉપયોગમાં લેશો, પ્રચલિત ન કરશો. એટલે તમે પ્રસિદ્ધિ કરવા માટે તમને નથી મોકલતા કે તમે અમારી પ્રસિદ્ધિ કરો, પાછા પાંચ બીજાને કહો તમે કે જો આ વાંચવા જેવું છે, બહુ સારી વાત આવી છે. અત્યારે તમારા પૂરતી વાત રાખજો, તમે પ્રસિદ્ધિ કરવા માટે આ વાત તમે એનો ઉપયોગ નહીં કરતા. એ જ વિનંતી જો એમને પ્રસિદ્ધનો જરાય મોર ન હતો એ પણ આમાંથી કષ્ટ થાય છે. એ છસો ને દાસીમાં એક તારીખે એમને પાછો અંબાલાલભાઈને પત્ર લખ્યો છે, જે બે તારીખે કુંવરજીભાઈને લખ્યો છે, બે દિવસે એમને અંબાલાલભાઈને લખ્યો છે. બે મુમુક્ષ શ્રી લલ્લુજી આદિ પ્રતિ હાલમાં કંઈ જણાવવાનું બેનું નથી. હાલ કેટલોક વખત થયા એવી સ્થિતિ વર્તે છે કે કોઈક વખત પત્રાદુ લખવાનું બને છે અને તે પણ અનિયમિતપણે લખવાનું થાય છે. જે કારણે વિશેષથી તથારૂપ સ્થિતિ વર્તે છે, જે આગળ મેં વાત કરી છે સૌકાશમાં, તે કારણ વિશેષ પ્રત્યે દ્રષ્ટિ કરતાં કેટલોક વખત સુધી તેવી સ્થિતિ વર્તવાનો સંભવ દેખાય છે. એ વાત હજી પણ ચાલુ રહેશે એમ લાગે છે. મુમુક્ષુ જીવની વૃત્તિને હવે પાછો બીજા પડખાનો અમને ખ્યાલ છે, એને ચોખ્ખટ કરે છે કે જો અમે પત્રનો ઉત્તર લખીએ તો મુમુક્ષુ જીવની વૃત્તિને એ પત્રાદીથી કાંઈક ઉપદેશ વિચારવાનું સાધન હોય અથવા સાધન થાય તો તેથી વૃત્તિ ઉત્કર્ષ પામે, એની મુમુક્ષુતા છે તે ઉત્કર્ષ પામે અને શુદ્ધ સદવિચારનું બળ વર્ધમાન થાય, તો મુમુક્ષુને પણ સદવિચારનું બળ વર્ધમાન થાય એ આદિ ઉપકાર એ પ્રકારના સમાયા છે. અમે પત્ર લખીએ તો આવો ઉપકાર થાય એ અમે જાણીએ છીએ, છતાં જે કારણ વિશેષથી વર્તમાન સ્થિતિ વર્તે છે તે સ્થિતિ વેદવા યોગ્ય લાગે છે. એટલી સહજતા આવી ગઈ છે કે સહેજે લખાય તો લખને, સહેજે વિકલ્પ ઉઠે તો ભિન્ન રહીને ભલે પ્રવૃત્તિ થાય, નહીંતર કોઈ પણ પ્રવૃત્તિ ચાલીને કરવી આત્મામાં મસ્ત રહેવું. ભલે પત્રમાં લખાય, ભલે મોડો લખાય, ભલે જવાબ ન દેવાય, આત્મામાં સહેજે સહેજે રહેવાય છે તો ત્યાંથી બહાર નીકળવું નથી. છતાં વિકલ્પ ઉઠીને લખાઈ જાય તો ભલે, ન લખાઈ જાય તો ભલે, એટલી સહજતા રાખી લીધી છે. તો ખ્યાલ બધો છે કે પત્ર લખશું મુમુક્ષુ જીવને આટલા લાભનું કારણ છે, પણ આત્મલાભ પહેલાં લેવો કે બીજાને લાભ પહેલાં દેવો, શું કરવું? આ એમના જીવન ઉપરથી સમજાય એવી વાત છે કે જે સાધક છે એ પ્રથમ પોતાનો આત્મલાભ લે છે, આત્મલાભ લેતા લેતા અવકાશ રહે એટલો બીજાને લાભ દે છે. પણ પોતાનો આત્મલાભ છોડીને કે ચૂકીને બીજાનું ભૂલું કરવા જાય એવું આ માર્ગમાં બનતો નથી, એવું આ માર્ગમાં
બનતો નથી,
બનતું નથી.
એવું પોતાના માટે છે,
માર્ગ પોતાની માટે છે અને મુખ્યપણે પોતાના હિતની પ્રવૃત્તિ કરવા જ પોતે નીકળ્યો છે. કેવી રીતે એને માર્ગ પ્રાપ્ત કર્યો ચાલો આપણે વિચારીએ. તે સાધક જેવું થયા, ધર્માત્મા થયા, એને કેવી રીતે માર્ગ પ્રાપ્ત કર્યો? તો એને એક આત્મકલ્યાણની તીવ્ર ભાવનામાં આવ્યા, પરિપૂર્ણ શુદ્ધિની ઉત્કૃષ્ટ ભાવનામાં આવ્યા, ઉત્કૃષ્ટ મુમુક્ષુતામાં આવ્યા, પછી માર્ગ પ્રાપ્ત કર્યો. મારા માર્ગ પ્રાપ્ત કર્યા પછી રસ્તો બદલી નાખે એમ, જે પોતાના ઉત્કૃષ્ટ આત્મકલ્યાણના ધ્યેયથી માર્ગ પ્રાપ્ત થયો, હવે માર્ગ પ્રાપ્ત થયો પછી ફેરફાર કરી નાખે, માર્ગથી ચૂક થઈ જાય, એ માર્ગમાં રહી શકે નહીં. એટલે એ જ માર્ગમાં તો મુમુક્ષુતા કરતા પણ એથી વધારે અંતર પુરુષાર્થથી એ માર્ગમાં આગળ વધે અને એમાં થોડો અવકાશ રહે તો બીજાને માર્ગ છીંઘે. જો હું આ માર્ગે ચાલુ છું, આ આત્મશ્રેયનો અને આત્મકલ્યાણનો માર્ગ આ પ્રકારે છે, તમને પણ ઠીક લાગે અનુકૂળ લાગે તો હલાવો, ફેલાવવા જેવું છે, આત્મકલ્યાણ થાય એવું છે, નહીં તો તમારા ભાવ જેવા હોય તમે જાણો, હું તો મારે રસ્તે ફેલો જાઉં એ રીતે. તેથી વૃત્તિ ઉત્કર્ષતામાં અને સદવિચારનું બળ વર્ધમાન થાય એવા બી ઉપકાર એમાં સમાયા છે. છતાં કરીને વાત લખી છે, જે કારણે વિશ્વસ્તી વર્તમાન સ્થિતિ વર્તે છે, એટલે જે કારણ આત્માની ઉન્નતિનું જે કારણથી આ સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે, એ સ્થિતિમાં આત્માને વેદવા યોગ્ય લાગે છે, આત્માના અનુભવમાં રહેવા યોગ્ય લાગે છે, બીજી પ્રવૃત્તિમાં પડવા જેવું અમને લાગતું નથી. 682 અંદર એટલી વાત વિશેષ આવી છે કે પોતાની એક બાજુ દશા છે અને એક બાજુ બીજાનું આત્મકલ્યાણ છે, બંને સુંદર કાર્યો છે, એકમાં સ્વનું કલ્યાણ છે, એકમાં પરનું કલ્યાણ છે, તો પણ પ્રાધાન્ય સ્વના કલ્યાણનું છે, પ્રાધાન્ય પરના કલ્યાણનું. અને જે પરકલ્યાણની મુખ્ય પ્રવૃત્તિ કરતા દેખાય એવા તીર્થંકર આદિ પુરુષો હોય, તીર્થંકર દ્રઢ હોય, તો પણ એમને અંતરમાં તો આમ જ છે, એ પોતાની મુખ્ય આત્મકલ્યાણની દશામાં વર્તી રહ્યા છે, પણ પુણ્યયોગે એમને અવકાશ વિશેષ છે અને એટલું સામર્થ્ય છે કે આત્મકલ્યાણનો ત્યાગ કર્યા વિના એ પરકલ્યાણની પ્રવૃત્તિ પણ કરી શકે છે, એવું એમનું એક સામર્થ્ય પણ છે. જ્યારે બધા જ્ઞાનીઓનું એવું સામર્થ્ય ન પણ હોય કે બાહ્ય પ્રવૃત્તિ કરવા જતાં પાછા પોતાને બીક લાગે અથવા પોતાને એમ લાગે કે આ પ્રવૃત્તિમાં કાંઈ પણ વિશેષ બારમાં માનપાન મળવા જતા કાંઈ પણ એની લપસવાનું કારણ થાય એનું શા માટે કરવું, થોડો આપણે કાંઈ એમાં જવું નથી, આપણે તો આત્મકલ્યાણ કરવા નીકળ્યા છીએ, આપણું કરવા એવું એક પત્ર છે. પ્રભાવ ના કરો, પ્રભાવ ના કરો એ વાત આપણે આવે છે ને, 27માં એ વાત આવે છે. કલ્યાણ કરીએ છીએ અથવા આપણું કલ્યાણ થશે એવી ભાવના એ કે ઈચ્છા એ અજ્ઞાન માર્ગ પામતા જોઈને તે માટે અત્યંત કરુણા છૂટે છે અને કોઈ પણ પ્રકારે આ મટાડવા યોગ્ય છે એમ થઈ આવે છે, ત્યાંને હાથો રસ્તો બતાવવો જોઈએ અથવા તેવો ભાવ ચિત્તમાં એમને એમ રહ્યા કરે છે કે આ ખોટા રસ્તે છે, સાચા રસ્તે આવે તો સારું, તથાપિ તે થવા યોગ્ય હશે તે પ્રકારે થશે અને જે સમય પર તે પ્રકારે હોવા યોગ્ય હશે તે સમયે થશે એવો પણ પ્રકાર ચિત્તમાં રહેશે રહે છે. એટલે કે એવો પણ માર્ગ ચિંધવાનું જ્યારે બનવાનું છે ત્યારે બનશે, કેમ કે તે કરુણા ભાવ ચિંતવતા ચિંતવતા બીજા જીવોની કરુણા વૃત્તિ ચિંતવતા ચિંતવતા આત્મા બાહ્ય માત્મને ભજે એમ થવા દેવા યોગ્ય નથી. કેમ કે પોતે બીજાને માર્ગ ચિંતે ત્યારે એનો 12મો મહિમા વધી જાય, બીજા બરોબર મહિમા કરવા લાગે પણ પોતે મારી માતુજી ભૂલી જાય કે બીજા મને મને મોટાઈ આપે, બીજા મને મોટાઈ આપે, બીજા મારો મહિમા કરે, એમ થવા દેવા યોગ્ય નથી. અને એમ થાય તો હજુ કાંઈક તેવો ભય રાખવો યોગ્ય લાગે છે. પોતાનો બારમા મહિમા વધી જાય એનો ભય રાખવો યોગ્ય લાગે છે. આ પોતે વિચારી રહી છે, સમજો, પોતાને માટે આ એમને વિચારી રહી છે. જરાય લપસવું નથી. એટલે એ પોતે જે અંતરંગ કારણ વિશેષ પ્રત્યુ છે એના એના આત્માના એવા આત્માના વેદનમાં પીડ્યા છે અને એને લઈને બાહ્ય પ્રવૃત્તિ ઓછી કરે છે. સહેજે સહેજે તો યોગ્ય જ લાગે છે, એમાં કાંઈ અયોગ્ય લાગતું નથી. ભલે બીજાને લાભ ઓછો મળ્યો છે પણ છતાં પણ એ પોતાને યોગ્ય લાગ્યું છે. નહીંતર બીજાને ન્યાય ન્યાય ઓછો મળે છે, અન્યાય થાય છે, છતાં પણ પારમાર્થિક ન્યાય પોતાના આત્માને આપે છે, પછી વ્યવહારિક ન્યાયનો વિચાર કરે છે.
દેવાદિદેવ સિદ્ધિ મંદર ભગવાન.